පෙරම මන්ත්‍රීතුමා ඔබතුමාට විනාඩි 8ක කාලයක් තියෙනවා.
ගරු මූලාසනයට මන්ත්‍රීතුමනි, ස්තුතිවන්ත වෙනවා අවස්ථාව ලබා දීම ගැන. ඒ වගේම අද මේ උත්තරීතර පාර්ලිමේන්තුවේ බදු පිළිබඳ බදු පැනවීම, බදු නිදහස් කිරීම පිළිබඳ විවාදය පැවැත්වීමට අවස්ථාවට සහභාගී වීමට හැකිවීම ගැන සතුටු වෙනවා. ඒ වගේම අද රට දිහා බැලුවොත් එහෙම බදු ගැන ලොකු කතිකාවතක් තියෙනවා. බදු පැනවීම කියන එක ගැන ලොකු කතාවක් තියෙනවා. බදු බරයි කියලා විපක්ෂයේ කෑ ගහනවා. මෙහෙම වැඩි පිළිවෙල තියෙනවා. බදු අය කිරීම කියලා බැලුවොත් ගරු මූලාසන නිරුඩ මන්ත්‍රීතුමනි, රජකාරීනම බදු අය කරනවා. අපි පහුගිය කාලවල බැලුවොත් අපිට තිබිච්ච ප්‍රශ්නේ බදු අය කිරීම නෙමෙයි. බදු අය කරන්න ඕනි. ඒක කවුරුත් බදු අය කරන්න ඕනේ නැහැ කියන්නේ නැහැ. නමුත් බදු අය කිරීම අපිට තිබිච්ච අභියෝගයේ තිබ්බේ මේ බදු අය කරපු පහුගිය කාලේ සල්ලි ගොඩක් යටිමඩි ගැහුවා. එක එකනගේ සාක්කු වලට ගියා මිසක් සමාජ සේවයට, මහජන සේවයට මේ බදු වලින් කරන්න ඕනේ ක්‍රියාදාම වලට පෙළඹුණේ නැහැ. ඒ පිළිබඳව අපිට ප්‍රශ්නයක් තිබ්බා. ජනතාවට ඒ පිළිබඳව ප්‍රශ්නයක් තිබ්බා. බදු අය කිරීම ජනතාව දන්නේ නැහැ. බදු අය කළේ අහිංසක මිනිස්සුන්ගෙන්, උපේනමයිගෙන් නෙමෙයි, ධනවත් අයගෙන් නෙමෙයි බදු අය කළේ. වැඩි ප්‍රමාණයක් අය කළේ අහිංසක මිනිස්සුන්. ඒ මිනිස්සු දන්නෙත් නැහැ ඒ අයගෙන් බදු අය කරනවා කියන එක. ඒ අය අර අර රත් වෙන දියහැලියේ නටන කකුලෝ ටික වගේ බොහොම සතුටෙන් හිටියා. තමුන්ගේ බදු ටික තමුන්ගේ දන්නේ නැතුව විවිධ ක්‍රමවලින් තමුන්ගේ සාක්කුවේ තියෙන මුදල් පොකට් ගැහුවා. වර්තමාන රජය ඇවිදිලා කළේ මේවා හෙළිදරව් කළා. මේවා පෙන්නුවා. කොහොම බදු කියන්නේ මොකද්ද කියලා කිව්වා. තමුන්ගෙන් බදු කීයක්ද අය කරන්න කියලා ජනතාවට දැනගන්න දුන්නා. ජනතාව එතකොට සමහරලාට හිතනවා මේ බදු අය කිරීම අලුතෙන් පටන් ගත්ත එකක්ද? මේක ඉස්සර අය කරේ නැද්ද? ඉස්සර අපි දන්නේ නැහනේ බදු අය කළා කියලා. අපි දන්නේ නැහැ. නමුත් දැන් දන්නවා බදු අය කරනවා කියලා. එහෙනම් ඒ ගැන විශේෂ කතිකා, ඒ වගේම වාද විවාද, විවේචන, සමාජ වෙබ් අඩවි, මාධ්‍ය ආයතන මේ බදු ගැන කතා කරන්න හිතුවා. ඉතින් මේ අපි මම හිතනවා සමහරට මේ සඳහා ජනතාව විවිධ විදිහට පෙළ ගැහෙනවා. සමහරට විපක්ෂයේ ගිහිලා ජනතාව පෙළ ගස්සනවා. මෙන්න මේ දේ තියෙනවා කියලා. හරියට ඒගොල්ලන්ගේ කාලේ බදු අය කළේ නෑ වගේ. නමුත් අපි මේ රජය 2015 ජනවාරි 8 වෙනිදා ජනතාව ලබා දුන් ජයග්‍රහණයක් තමයි මේ විනිවිද පේන පාලනයක් රටේ කරන්න ඕනේ කියලා. විනිවිද පේන පාලනයක් රටේ කරනකොට අපිට ප්‍රශ්න තියෙනවා. මොකද ජනතාව දකිනවා. දැන් උදාහරණයක් ගත්තොත් මන්ත්‍රීවරයා ජිප් එක විකුණුවා, පර්මිට් එකෙන් අපු වාහනේ විකුණුවා කියනවා. විකුණන්න පර්මිට් එක හදලා දුන්නේ පහුගිය ආණ්ඩුව. ඒ කියන්නේ ඒ කාලේ විකුණුවා, අවුරුදු 5කට විකුණන්න බෑ කියලා කොන්දේසි තිබ්බා. ඊට පස්සේ පහුගිය ආණ්ඩුව කිව්වා ඒ කොන්දේසිය ඕනේ නැහැ, විකුණන්න පුළුවන් කියලා. හැබැයි රටේ ජනතාව දන්නේ නැහැ පර්මිට් එක විකුණුවා කියන එක. ජනතාව හිතන් ඉන්නේ එහෙම විකුණන්න නැහැ කියලා. නමුත් වර්තමාන ආණ්ඩුව ඇවිදිලා මේවා තොරතුරු දැනගෙන 50ක් වගේ 50ක් දීලා ජනතාව රජය කරන දේ විනිවිද දකින්න පුළුවන් විදිහ ක්‍රමවේද නීති නිර්මාණය කරනකොට ජනතාව හිතනවා මේක මේ අලුතෙන් වෙන සිද්ධියක් කියලා. දැන් පහුගිය කාලේ ගරු මූලාසන නිරුඩ මන්ත්‍රීතුමනි පළාත් සභාවේ පුටුවකට ලක්ෂ 6000ක් වියදම් කළා. ඉඳ ගන්න පුටුවට ගිහ ලොකු ආන්දෝලනයක් ගත වුණා. ගත වුණා. මේ සල්ලි කාගේද? ජනතා මුදල්. ජනතා බදු වලින් අය කර මුදලින් තමයි මේ පුටුව ගන්නෙ. නමුත් මීට ඉස්සර මීට වඩා ගණන් පුටු හයි කරන්න ඇති. නමුත් රටේ ජනතාව දන්නේ නැහැ. රටේ ජනතාවට දැනගන්න යාන්ත්‍රණයක් මේ රටේ ක්‍රියාත්මක වුණේ නැහැ. රාජ්‍ය වියදම් කරන සල්ලි මොනවද? වියදම් කරන්නේ මොකටද කියන එක රටේ ජනතාව දන්නේ නැහැ. රටේ ජනතාව හිතන්නේ මේවා නිකන් මේ රාජ්‍ය ජනාධිපතිතුමාගේ අගමැතිතුමාගේ එහෙම නැත්නම් කාගේ හරි ලොක්කෙක්ගේ සාක්කුවෙන් දාන සල්ලි. තමුන්ගේ සල්ලි යනවා කියලා දැනුවක් තිබෙන්නේ නැහැ. පාර හදනවා. පාර හදන්නේ ජනතාව බදු මුදල් වලින්. නමුත් ජනතාව දන්නේ නැහැ. මොකද මන්ත්‍රීතුමාගේ බෝඩ් එක තමයි තියෙන්නේ. බලපුවාම පාරට දීපු සල්ලි වලින් භාගයක් සාක්කුවේ දාගෙන ඉතුරු භාගෙන් පාරේ හදලා තමුන්ගේ බෝඩ් එක ගහගෙන. ඉතින් මිනිස්සු කියන අනේ කමන්නේ අපේ පාර හදලා දුන්නානේ කියලා. හැබැයි ඊට පස්සේ කවුරු හරි කිව්වත් එම් ඕකේ ලක්ෂ 10ක් වුණාට ගියේ ලක්ෂ 5යි කිව්වට කමන්නේ යන්නේ හොරගම් කරලා හරි කමන්නේ පාර හදලා දුන්නානේ. රටේ ජනතාවගේ බදු මුදල් වලට දෙවියන්ගෙම පිහිටයි. නමුත් ජනතාව මේක දැනුවත් වෙලා තිබ්බේ නැහැ. ඉතින් වර්තමාන රජය තමයි තොරතුරු දැනගෙන මේ පනත ගෙනල්ලා. ඒ වගේම විගණන පනත ගෙනල්ලා. ඇමතිවරයෙක්ගේ ජනාධිපතිගේ යටතට ක්‍රියාත්මක නොවන විදිහට රජයේ මුදල් වීදම් වෙනවනම් ඒ ගැන පාර්ලිමේන්තුව වගේ කියන විදිහට විගණන දෙපාර්තමේන්තුව විගණන පනත ගෙනල්ලා. කියන්නේ රාජ්‍ය නිලධාරීන් ශක්තිමත් කරලා ස්වාධීන කොමිෂන් සභා හරහා කෝප් කමිටු වගේ රජයේ රාජ්‍ය ආයතනවල වංචා දූෂණ හොයන්න තියෙන කමිටුව ඒක විපක්ෂයට බාර දීලා. ඉස්සර විපක්ෂයට බාර දුන්නේ නැහැ. ආණ්ඩුවේ ඇමතිවරයෙක් තමයි කෝප් කමිටුවේ සභාපතිවරයා. නමුත් මේ වගේ විවිධ යාන්ත්‍ර නිර්මාණය කරලා අද ජනතාවට දීලා තියෙනවා ජනතා බදු මුදල් මොනවටද පාවිච්චි වෙන්නේ, ජනතා බදු මුදල් කොහොමද පරිහරණය කරන්නේ කියන එක ජනතාවට දැනගැනීම සඳහා විවිධ ක්‍රමවේද හදලා තියෙනවා. වර්තමානයේ වෙනකොට ආණ්ඩුවේ හෝ වේවා විපක්ෂයේ හෝ වේවා කවුරු හරි ජනතා මුදල් එහෙම නැත්නම් රජයේ දේශපාලකයෙක් වේවා එහෙම නැත්නම් රාජ්‍ය නිලධාරියෙක් වේවා ජනතා මුදල් වැරදි විදිහට පාවිච්චි කරනවා නම් ඒ සඳහා ජනතාව දැනුවත් වෙලා විවිධ මාධ්‍ය ඔස්සේ ඒවා ප්‍රචාරය වෙනවා එහෙම නැත්නම් උද්ඝෝෂණ ව්‍යාපාර වෙනවා එදා ගරු මූලාසනයේ උඩ මන්ත්‍රීතුමනි අපි විපක්ෂයේ මන්ත්‍රීවරු වශයෙන් හම්බන්තර වරායේ ගත්තු ණය මුදල කීයද කියලා අපි දන්නේ නැහැ හම්බන්තර වරායට අරගෙන ඒකට ගෙවන පොලිය කීයද ණය කියවන්නේ කීයද අවුරුද්දකට කියලා දන්නේ නැහැ හම්බන්තර වරායේ එහෙම නැත්නම් මත්තල ගුවන්තොට පොලේ ආදායම කීයද කියලා අපි දන්නේ නැහැ ඒ සඳහා ගෙනාවු ගෘහ භාණ්ඩවල ඒකට ගෙනාවු පුටුවල වටිනාකම කීයද කියලා දන්නේ නැහැ ඒවා ජනතාව දැනුවත් වෙලා තිබෙන්නේ නැහැ ඒවා ජනතා රහස් විදියට තමයි බදු මුදල් ඒදා රජේ පාවිච්චි කළේ නමුත් අපිට ඔබතුමාට මතක ඇති එදා අපි විපක්ෂ මන්ත්‍රීවරු වශයෙන් මේක හොයලා බලන්න ගියා අපේ වගකීමක් තියනවා ජනතා බදු මුදල් වලින් ක්‍රියාත්මක කරන ජනතා බදු මුදල් වලින් ණය ගෙවන මේ ආයතන වල තත්ත්වය මොකද්ද කියලා හොයන්න හොයන්න ගියාම නීතිමය අවකාශය තියා අපිට හැකියාවක් තිබ්බද ගිහිල්ලා මේවා බලන්න රජයේ මෙරවරිය පිස්තෝල අරගෙන ඇවිල්ලා අපිට පිස්තෝල එල්ල කරලා අපිට අඩම් තෙට්ටම් කරලා අපි ගියේ වාහනේ වින් ස්ක්‍රීන් කුඩු කරලා අපි ආපහු හැලෝ රැරි අපිට බලන්න ඉඩ දුන්නේ නැහැ මොකද මේගොල්ලෝ රජයේ මේ ජනතා බදු මුදල් කියන එක රාජ්‍ය රජයේ දේපලක් රජයේ බූදලයක් විදියට මිසක් ජනතාවගේ මුදල් විදියට මේ අය සැලකුවේ නැහැ අන්න ඒක තමයි අද වාසුදේව ගරු මන්ත්‍රීතුමා බොහොම කනගාටුවෙන් කතා කරන විශ්වවිද්‍යාල දරුවෝ පාරට බැහැලා අවුරුදු ගාන ගත වෙලා අවුරුද්දක් පස්සට ගිහිල්ලා ඒ අයගේ උපාධිය ගන්න තියෙන කාලය දික් වෙලා ඒ දෙමව්පිය කනස්සල්ලෙන් ඉන්නවා දහසක් බලාපොරොත්තු තියාගෙන ඔව් එතකොට දැන් ඔබතුමා කියන්නේ කොහොම හරි විශ්වවිද්‍යාලය අවුරුදු පහකින් උපාධිය අරන් එළියට ඉන්නෙන් දරුවා තව අවුරුද්දක් දෙකක් දික් වෙනා මේ විදිහට ගියොත් මමත් ගරු මන්ත්‍රීතුමනි අවුරුදු 4න් උපාධිය ගන්න විශ්වවිද්‍යාලයට ඇතුළු වෙච්ච කෙනෙක් අවුරුදු 6ක් ඉඳ උනා නමුත් ඔබතුමා ඔය කතාව කියද්දි මේකට වග කියන්නේ කවුද විශ්වවිද්‍යාලයේ අධ්‍යාපන කාලය වැඩියෙන්ම නාස්තිකලේ සයිටම් අර්බුදයේ හින්දා සයිටම් අර්බුදය නිර්මාණය කළේ මේ අයමයි මේ අද විපක්ෂයේ ඉන්න එදා ආණ්ඩුව කරපු කට්ටිය තමයි සයිටම් එක හැදුවේ වෛද්‍ය උපාධිය සයිටම් එකෙන් දුන්නේ රජයේ විභාග කරන අයට ශිෂ්‍යත්ව දීලා සයිටම් එකට ඇරියේ මේ අයමයි ඊට පස්සේ සයිටම් හොඳ නැහැ කියලා උද්ඝෝෂණ මෙහෙව්වෙත් මේ අයමයි මේ දරුවන්ගේ
විනාඩියක් තියෙනවා
ඔව් අධ්‍යාපන කාලේ නාස්ති කරලා දැම්මෙත් මේ අයමයි අද මේ දේ කරලා කිඹුල් කඳුළු හල්ලනවා කොහොමද අනේ දරුවන්ගේ කාලේ නාස්ති වෙනවා කියලා කවුද මේ අර්බුද නිර්මාණය කළේ කවුද මේ අය පාරට බැස්සුවේ එදා හරි කියලා සයිටම් එක හැදුවා නම් මේ අයට කියන්න තිබ්බා මේක හරි මට මතකයි රනිල් වික්‍රමසිංහ මැතිතුමා එදා අපිට දීපු අවවාදය හයිවේ අධිවේගී මාර්ග හදද්දී ගම්වල මිනිස්සු උද්ඝෝෂණය කරලා විපක්ෂය ඉන්න අපිටත් කතා කළා එන්න මේ උද්ඝෝෂණ මෙහෙවන්න ඕගොල්ලෝ නායකත්වය දෙන්න හයිවේ වලට විරුද්ධව කියලා අගමැතිතුමා අපිට රනිල් වික්‍රමසිංහ මැතිතුමා අපිට කතා කළා තිබා අපේ ආණ්ඩුවක් ආවත් හයිවේ හදනවා ඒකින්ද ඕවට යන්න එපා අපි ආවත් හයිවේ හදන්න ඕනේ ඕවට විරුද්ධ වෙන්න එපා කියලා අපිට අවවාදයක් දුන්නා විපක්ෂයේ කාර්යභාරය කියන්නේ නිවැරදිව ජනතාවට වැඩ කරලා අපි වැරද්දක් කරනවා නම් අපිට එන එක තමයි නමුත් මේ විපක්ෂය කරන්නේ අපි කොයි දේ කළත් කොයි හොඳ දේ කළත් අපිට විරුද්ධව ජනතාව පෙළගස්සන්න බොරු දේවල් බොරු දේවල් මවනා මිසක් සත්‍ය ජනතාවට තේරුම් කර දෙන්න මේ අය උනන්දු වෙන්නේ නැහැ ඒ හින්දා මම කියනවා අපි රට අද විනිවිද පේන පාලනයක් මේ රටේ හදලා තියෙනවා ජනතාවගේ බදු මුදල් වලට වෙන්නේ මොනවද කියලා බලා ගැනීමට ජනතාවටම බලය දීලා තියෙනවා එහෙම නැත්නම් අපි හිතනවා ඉදිරියේ වෙනකොට මේ ජනතා බදු මුදල් සියල්ල නිසි ආකාරයට ක්‍රියාත්මක වෙලා රට අපි බලාපොරොත්තු වෙන තැනට නැත්නම් ආසියාව ඉහළ තැනට ගෙනියන්න අපිට ශක්තිය ලැබෙනවා කියලා
ස්තුති කරන මන්ත්‍රීතුමා හොන්ඩබල් චාර්ල්ස් නිර්මලනාද
நன்றி நன்றி தலைமை தாங்குகின்ற உறுப்பினர்களே நிதியமைச்சினுடைய சட்டம் உருவாக்குதல் சட்டத்தை நீக்குதல் தொடர்பான இன்றைய விவாதத்தில் என்னை பேச அனுமதித்தமைக்கு நன்றியை தெரிவித்துக் கொள்கிறேன் குறிப்பாக இன்று நிதியமைச்சு என்ற வகையில் ஒரு நாட்டினுடைய பொருளாதார முன்னேற்றத்திற்கும் மக்களினுடைய தேவைகளை பூர்த்தி செய்கின்ற வகையில் நிதியமைச்சு மிகப்பெரிய பங்காற்றுகிறது ஆனால் இன்று இலங்கையில் இலங்கையினுடைய பொருளாதாரம் ஒரு கேள்விக்குறியாக சென்று கொண்டிருக்கிறது அந்த கேள்விக்குறியாக சென்று கொண்டிருக்கின்ற இந்த நாட்டில் நிதியமைச்சு அல்லது அரசாங்கம் எந்த வகையான ஒரு அடிப்படை பிரச்சனைகளை தீர்ப்பதற்கு முன்னுக்கு வருவதென்றால் அது சற்று சந்தேகமாக தான் இருக்கிறது. குறிப்பாக இந்த நாட்டில் தற்பொழுது டொலர் பெறுமதி அதிகரித்திருக்கிறது. டொலர் பெறுமதி அதிகரித்ததன் காரணத்தினால் எரிபொருட்கள் விலை அதிகரித்திருக்கிறது. எரிபொருட்களின் விலை அதிகரித்ததன் காரணமாக அன்றாட தேவைக்கு மக்கள் பயன்படுத்துகின்ற உணவுப் பொருட்கள் முதல் போக்குவரத்து செலவினங்கள் எல்லாம் அதிகரித்திருக்கிறது. ஆகவே இந்த நாட்டில் ஒரு சாதாரண குடும்பம் தங்களுடைய வாழ்க்கையை எப்படி கொண்டு செல்வதென்றால் அதற்கு மிகவும் கடினமான ஒரு சூழ்நிலையில் இன்று இந்த நாட்டில் மக்கள் வாழ்ந்து கொண்டிருக்கிறார்கள். அப்படி வாழ்ந்து கொண்டிருக்கின்ற போது எங்களுடைய அரசாங்கத்தில் இருக்கின்ற கொள்கைகள் மாற்றப்படவில்லை. குறிப்பாக நான் அண்மையில் பாராளுமன்றத்தின் ஒரு அங்கம் வகித்த ஒரு கல்வி சுற்றுலாவாக நாங்கள் சுவிட்சர்லாந்து சென்றிருந்தோம். அந்த நாட்டில் கூட ஒரு 7 அமைச்சர்கள் தான் அந்த நாட்டில் இருக்கிறார்கள். அந்த ஒரு மிகவும் பொருளாதாரம் பொருந்திய நாட்டில், அபிவிருத்தி அடைந்த நாட்டில் ஒரு 7 அமைச்சர்கள் தான் அந்த நாட்டில் அமைச்சர்களாக இருக்கிறார்கள். ஆனால் இங்கே எத்தனை அமைச்சர்கள் என்பது மிகப்பெரிய ஒரு கேள்வியாக இருக்கிறது. ஒரு வளர்ச்சி அடைகின்ற நாட்டில் உற்பத்தி பொருட்கள் அற்ற உற்பத்தி பொருட்கள் இருந்தும், விவசாய உற்பத்தி மீன்பிடி உற்பத்தி பொருட்கள் இருந்தும் அதை பயன்படுத்த முடியாமல் நாங்கள் இறக்குமதி செய்து கொண்டிருக்கின்ற இந்த நாட்டில் அமைச்சர்களுடைய எண்ணிக்கை தொகையாயிருக்கிறது. உண்மையில் அமைச்சர்களுடைய அமைச்சுக்களை குறைத்தால் இந்த நாட்டினுடைய மிகப்பெரிய ஒரு தொகையை மக்கள் மத்திக்கு மக்களுடைய சுமையை குறைக்க முடியும். குறிப்பாக அண்மையில் ஒரு பிரதி அமைச்சர் கூறியிருந்தார், தங்களுடைய அமைச்சில் 56 வாகனங்கள் இருக்கிறது, ஆனால் தான் ஓடுவது 600,000 ரூபா பெறுமதிக்கு 600,000 ரூபா வாடகைக்கு எடுத்துத்தான் நாங்கள் தன்னுடைய வாகனம் ஓடுவதாக. இப்படிப்பட்ட ஒரு நிலையில்தான் இலங்கையினுடைய இருக்கின்ற ஒவ்வொரு அமைச்சுகளும் இருக்கிறது. ஆகவே இந்த தலைமை தாங்குகின்ற உறுப்பினர்களே, இந்த ஒவ்வொரு அமைச்சுகளினுடைய செலவினங்களும் மட்டுப்படுத்தப்பட வேண்டும். மட்டுப்படுத்தப்பட்டு அந்த மிகுதி பணங்களை மக்களினுடைய சுமையை குறைக்கின்ற வகையில் இந்த திட்டங்களை உருவாக்க வேண்டும். அப்படி உருவாக்கினால் மட்டும்தான் எங்களுடைய மக்களுக்கு இந்த பொருளாதார நெருக்கடியிலிருந்து அவர்களை காப்பாற்ற முடியும். இந்த இவ்வளவு விலைவாசிக்கும் மத்தியிலும் நாளாந்தம் உழைக்கின்ற மலையக மக்களுக்கு ஆக குறைந்தது அடிப்படை சம்பளமாக 1,000 ரூபா வழங்க வேண்டும் என்று அந்த மக்கள் எல்லா இடமும் போராட்டம் நடத்துகிறார்கள். தங்களுடைய பிரதேசத்தில் போராட்டம் நடத்தினார்கள், ஜாழ்ப்பாணத்தில் நடத்தினார்கள், கிளிநொச்சியில் நடத்தினார்கள். நேற்று கூட இளைஞர்கள் கொழும்பில் மிகப்பெரிய ஒரு போராட்டம் ஒன்றை நடத்தியிருந்தார்கள். இந்த அடிப்படை சம்பளத்தை 1,000 ரூபாவாக ஆக குறைந்தது 1,000 ரூபாவாக ஆவது அந்த மக்களுக்கு வழங்க வேண்டுமென்று உண்மையில் நியாயமான கோரிக்கை. அந்த மக்களுடைய உழைப்பு இந்த நாட்டினுடைய மிகப்பெரிய ஒரு பொருளாதாரமாக இருக்கிறது. அப்படி இருக்கின்ற போது தற்பொழுது இருக்கின்ற பொருட்களுடைய விலைக்கு அவர்கள் ஒரு 1,000 ரூபா கூட அவர்களுக்கு காணாது. அப்படி இருக்கின்ற போது அந்த மக்கள் கேட்பது ஆக குறைந்தது அடிப்படை சம்பளமாக 1,000 ரூபா தர வேண்டும் என்று. ஆனால் இந்த அரசாங்கம் கூட்டு ஒப்பந்தம் என்று சொல்லி தங்களுடைய தலையில் இதை எடுக்காத வண்ணம் நழுவ பார்க்கிறார்கள். உண்மையில் அப்படி இருக்க முடியாது. ஏனென்று சொன்னால் இந்த அரசாங்கத்தை உருவாக்குவதற்கு அந்த மக்கள் மிகப்பெரிய பாடுபட்டார்கள். அந்த மக்கள் இல்லையென்றால் இந்த அரசாங்கம் அமைவதற்கு வாய்ப்பே இல்லை என்பதை நான் இந்த நேரத்தில் தெரிவித்துக் கொள்ள விரும்புகின்றேன். ஆக ஒரு 4,00,000 வாக்குகளால் தான் இந்த அரசாங்கம் அமைந்தது. அப்படி அமைவதற்கு அந்த மக்களுடைய வாக்குகளும் கணிசமான வாக்குகளும் இந்த அரசாங்கத்திற்கு அமைப்பதற்கு ஆதரவாக இருந்தது என்பதை நான் இந்த நேரத்தில் கூறிக்கொண்டு இந்த அரசாங்கம் தங்களுடைய காலப்பகுதிக்குள் என்று குறிப்பதை விட உடனடியாக இந்த அரச கம்பெனிகளை கூப்பிட்டு அவர்களுடன் உரையாடி இந்த மக்களுக்காக குறைந்தது 1000 ரூபாய் அடிப்படை சம்பளத்தை வழங்குவதற்கு அரசாங்கம் முன்னுக்கு வர வேண்டும். அப்படி வராவிட்டால் இந்த அரசாங்கம் மிகப்பெரிய ஒரு பின்னடைவை, மக்களுடைய கண்ணீரை சுமக்கின்ற, மக்களுடைய வேதனையை சுமக்கின்ற ஒரு அரசாங்கமாக மாறும் என்பதில் எந்த விதமான ஒரு சந்தேகமும் இல்லை என்பதை நான் இந்த நேரத்தில் கூறிக்கொள்ள விரும்புகின்றேன். நிதியமைச்சினுடைய விவாதம் என்பதால் இந்த விடயம் மிக மிக முக்கியமான விடயமாக இருக்கிறது. அந்த மக்களுடைய கோரிக்கை நியாயமான கோரிக்கை, யாரும் அந்த கோரிக்கையை நிராகரித்தவர்கள் யாரும் இல்லை. ஆனால் ஏன் செய்ய மறுக்கிறார்கள் என்பதுதான் இன்று ஒரு புதிராக இருக்கிறது. ஆகவே தலைமுதாங்குகின்ற உறுப்பினர்களே, இந்த நிதியமைச்சினுடைய விவாதத்தில் இன்னும் ஒரு சில விடயங்களை நான் கூற விரும்புகின்றேன். குறிப்பாக மன்னார் மாவட்டத்தில் மாவட்ட விளையாட்டு மைதானம் ஆரம்பிக்கப்பட்டது. 2011 முதல் கட்டுவதாக இருந்து பின்பு ஆரம்பிக்கப்பட்ட 2017 ஆரம்பிக்கப்பட்ட இந்த விளையாட்டு மைதானம் தற்பொழுது வேலைகள் நிறுத்தப்பட்டிருக்கிறது. இதற்கு காரணம் தொல்பொருள் ஆராய்ச்சி திணைக்களத்தினுடைய தலையீடு காரணமாக நிறுத்தப்பட்டிருக்கிறது. ஆனால் தீர்மானம் ஒன்று எடுக்கப்பட்டது, அந்த ஒரு சுற்றிடத்தை விட்டு மற்ற இடம் கட்டுவதற்குரிய அனுமதியை வழங்குவதாக. ஆனால் தொல்பொருள் ஆராய்ச்சி திணைக்களம் இன்னும் அந்த கடிதத்தை வழங்காதன் காரணத்தினால் அந்த வேலை தற்காலிகமாக நிறுத்தப்பட்டிருக்கிறது. தற்காலிகம் என்று கூறுவது கிட்டத்தட்ட 8 மாதங்களாக அந்த வேலை நிறுத்தப்பட்டிருக்கிறது. இதே ஒரு விடயம் தென்பகுதியில் இருக்கின்ற ஒரு மாவட்டத்தில் நடந்தால் அது 8 நாட்களில் அந்த பிரச்சனை தீர்த்து முடித்துவிட முடியும். ஏனென்று சொன்னால் இங்கிருக்கின்ற அமைச்சர்கள் அது தொடர்பான கதைத்து அந்த தீர்மானம் எடுத்து விடுவார்கள். ஆனால் அந்த நிலைமை தொடர்ந்து கொண்டிருக்கிறது. தயவுசெய்து இந்த விடயத்தையும் தொல்பொருள் ஆராய்ச்சி திணைக்களமும் விளையாட்டுத்துறை அமைச்சும் சேர்ந்து இதற்குரிய நடவடிக்கை எடுக்க வேண்டும். அதே நேரத்தில் யுத்தத்தில் முற்றுமுழுதாக பாதிக்கப்பட்ட முல்லைத்தீவு மாவட்டத்தில் இன்னும் மாவட்ட விளையாட்டு மைதானம் ஆரம்பிக்கப்படவில்லை. குறிப்பாக தென்பகுதியில் எல்லா விளையாட்டு மைதானங்களும் ஆரம்பிக்கப்பட்டு கட்டிட வேலைகள் நிறைவடைந்து அந்த விளையாட்டு மைதானங்களில் அந்த பிரதேசத்து இளைஞர் யுவதிகள் விளையாட்டு பயிற்சியில் ஈடுபட்டு கொண்டிருக்கிறார்கள். ஆனால் யுத்தம் முழுமையாக பாதிக்கப்பட்ட முல்லைத்தீவு மாவட்டத்தில் இன்னும் மாவட்ட விளையாட்டு மைதானம் கட்டுவதற்குரிய எந்த விதமான ஒரு நடவடிக்கையும் எடுக்கவில்லை. அதற்குரிய இடங்கள் தீர்மானிக்கப்பட்டிருக்கிறது. நான் அண்மையில் அமைச்சிடம் விசாரித்த போது அமைச்சினுடைய பணிப்பாளர் கூறுகின்றார் அதற்கு பணம் இல்லை என்று. உண்மையில் ஒரு மனவேதனையான விடயம், ஒரு மாவட்டத்தில் யுத்தத்தால் முற்றுமுழுதாக பாதிக்கப்பட்ட மாவட்டத்தில் ஒரு மாவட்ட விளையாட்டு மைதானம் அமைப்பதற்கு கிட்டத்தட்ட நான் நினைக்கின்றேன் 300 மில்லியன்கள் ரூபாய் தேவைப்படுகிறது.
நான் ப்ளீஸ் ஃபைண்ட் அப்
ஒரு வினாடி. 300 மில்லியன்கள் ரூபாய் தேவைப்படுகிறது. அந்த மிகவும் அத்தியாவசியமான அந்த விளையாட்டு மைதானத்தை அமைப்பதற்கு உங்களிடம் பணம் இல்லை. ஆனால் அமைச்சர்கள், அரசாங்கம் தங்களுடைய தொகுதிகளில் தேவையற்ற விதத்தில் எல்லா விதங்களையும் செலவழிப்பதற்கு எப்படி பணங்கள் வருகிறது என்பது எங்களுக்கு தெரியவில்லை. ஆகவே நிதியமைச்சர் அவர்களே, இந்த 2019 முல்லைத்தீவு மாவட்டத்தின் மாவட்ட விளையாட்டு மைதானம் ஆரம்பிப்பதற்குரிய நடவடிக்கை எடுக்க வேண்டும் என்று கேட்டு உரையை நிறைவு செய்கிறேன். நன்றி.
தேங்க்யூ. கரு ஆனந்த் அலுத் கமகே மந்திரித்துமா புத்துமாறு வினாடி ஹாய்க காலத்தில்
முலாசன கரு சபாபத்துமணி புத்துமாண்டு இசுத்து வந்தவினோ அது முதல் பணத்தக் மே சபாவை சாக்காச்சாக்கிறன அவஸ்தாவதி மடத் கெட்டி காலையாக கொள்ளபாதையும் பிலிபந்துவ அத்தின்மே மே ரட்டை ஆர்த்திக்க திஹா பெலுவாம அப்பி ஹதவத்த டேக்க சத்துட்டிங் ஹோ அக்கமத்திங் ஹரி மே ரட்டை தீன மகா பொலவை தீன தத்து அப்பி பிரகாஷ் கழுவு தூய் அப்பி காமிய ஆசன நியோஜனக்கரண மகாஜன நியோஜத்தின் ஹட்டியட்ட அப்பி ஹம்பென்ட்டு என்ன சாமானிய ஜனதாவை සතුටකින් නොවන බව ප්‍රකාශ කළ යුතු තිබෙනවා. මොකද මේ ජනතාවගේ නියෝජන කරන මන්ත්‍රීවරයෙක් හැටියට මේ ගොල්ලන් අපිට ඇවිල්ලා හැම වෙලාවෙම කියන්නේ අපිට ආර්ථික වශයෙන් යම්කිසි සහන දෙන්න. මොකද අපි ඉත අමාරුවෙන් තමයි අපේ ජීවන කටයුතු කරගෙන යන්නේ කියලා. මම විශේෂයෙන් වතුකරේ නියෝජනය කරන මන්ත්‍රීවරයෙක් හැටියට අද වතුකම්කරු ජනතාව ඉස්සරහට ඇවිල්ලා තිනවා තමන්ගේ පඩිය රුපියල් 1000ක් කරන්න. මගේ හදවතින්ම මම මේ ඒ ජනතාවගේ පැත්තේ ඉන්නවා. මොකද ඒ දුක්ඛිත දුක් විඳින ජනතාව අද ලේ දහඩිය කඳුළු වගුරලා මේ ජාතික ආදායමට වැඩි කොටසක් දායකත්වය ලබලා දෙන ඒ වතුකරේ ජනතාවගේ ඒ ඉල්ලීම ඉතා සාධාරණ ඉල්ලීමක් බව මම මේ අවස්ථාවේදී ප්‍රකාශ කර සිටිනවා. ඒ වගේම මුලාසුනිගරු සභාපතිතුමනි, මේ රටේ දේශපාලන ඉතිහාසය ගත්තාම විවිධ දේශපාලන පක්ෂ මේ රට පාලනය කළත් මේ හැම දේශපාලන පක්ෂයක්ම ගෙදර යවලා තව පක්ෂයක් බලයට ගෙනා මේ රටේ ජනතාව. අපිට මතකයි කුඩා කාලයේ සිට මේ තට්ටුමාරු ක්‍රමයට මේ රටේ දේශපාලන ක්‍රමය වෙනස් කරන සිරිතක් තිබ්බා. මේ මනාප දේශපාලන ක්‍රමයත් එක්ක විවිධ වූ ආකාරයෙන් පාර්ලිමේන්තු පළාත් සභා සහ ප්‍රාදේශීය සභාව හසුරුවන්ට මුදල් වලට පුළුවන් හැකියාවක් ලබලා දුන්නා මේ 78 ඒ පනතත් එක්ක. මං හිතන්නේ මේ විපර්යාසයත් එක්ක අද රටේ ජනතාවට තමයි මේ දුක්ඛිත තත්වයට පත් වෙන්න සිද්ධ වෙලා තියෙන්නේ. අපිට මතකයි 60 65 70 77 මේ ආණ්ඩුව වෙනස් කරන්න ගෙනාවේ හැම වෙලාවෙම හාල් සේරුවක් දෙන්නම් දෙකක් දෙන්නම් ඇට අටක් දෙන්නම් සමෘද්ධි දෙන්නම් ජනසවිය දෙන්නම් මේ වගේ යෝජනා ක්‍රම ගෙනාවේ. මේ සියලු දේ ආර්ථිකයත් එක්ක ගැළපිච්ච පැටලිච්ච යෝජනා ක්‍රම. මං හිතන්නේ කොයි ආණ්ඩුවවත් මෙවට හරියට උත්තර දුන්නද ජනතාවට පොරොන්දු හරියට ඉස්ස කරාද කියලා. අද අපනයන කුෂිකර්මාන්තේ, මොකද අපි කුෂිකර්මයෙන් ජීවත් වෙන කෙනෙක්, මේ ළඟදී ජනාධිපතිතුමාක උපන් දිනයකට පැලයක් හිටවන්න කියලා. මම හැබැයි ජනාධිපතිතුමනි ඔබතුමා කියන්න ඉස්සරලා මම මගේ ළමයා ඉපදිලා දැන් අවුරුදු 15ක් විතර වෙනවා. පළවෙනි එක්කෙනා, දෙවෙනි එක්කෙනා, තුන්වෙනි ළමයි තුන්දෙනෙක් ඉන්නවා. මේ තුන්දෙනාට මම පොත් ලියලා මම ඒ උපන් දිනයට ගස් සිටවපු කෙනෙක්. ඒ නිසා දීර්ඝ කාලයක් හිටවන ලද ඒ අපනයන භෝගයන් තුල අපි ආදායම් ලබන අවස්ථාවට අවිල්ලත් වෙන. හැබැයි අපනයන භෝග ආදායම අද කඩාවැටලා ගරු සභාපතිතුමනි, මට තව තප්පරයක් දෙන්න ගරු සභාපතිතුමනි, අපනයන ආදායම අද කඩාවැටිලා. අද අපනයන ශේෂය තුල විශේෂයෙන් කන්ද උඩට ජනතාවගේ කරාඹු අද ගන්නති තත්වයකට අවිල්ලත් වෙන. කරාඹු ගොවියා අමාරුවෙන් ජීවත් වෙන්නේ. ඒ වගේම තමන්ගේ ගෙවත්තේ තියෙන සම්පූර්ණ කරාඹු සමහර ගොවියන්ගේ වෙන ආදායමක් ඇත්තේ නැහැ. කරාඹුලින් විශාල ආදායමක් 1970 වේහඳ 77 කාලේ ලැබිලා තිබ්බා. ඒ වගේම ගම්මිරිස් අද කඩන්න තිබ්බ මට්ටමට පත් වෙලා තියෙනවා ගම්මිරිස් කොරියා අමාරුවේ. අපි මොන දේශපාලන පක්ෂයක් නියෝජනය කරත් මේ රටේ මහජනතාව නියෝජනය කරන මන්ත්‍රීවරයෙක් හැටියට මහජනතාව නියෝජනය කිරීම තමයි මෙතන වැදගත් වෙන්නේ. අපි මොන විදිහට අපි මොන පිරුවටෙන් මෙවුවා වහගෙන තිබ්බත් ජනතාවයකට උත්තරයක් දීලා තියෙනවා. අපි ඒක දැනගන්න ඕන. මහජන නියෝජිතයෝ හැටියට මොන මහජන නියෝජිතයා වෙන්න හරි ජනතාවගේ පැත්තේ හිටියොත් තමයි ඒ කාරණේ ඉස්ස වෙන්නේ. අපිට රතු එළිය පත්තු කරලා තියෙන අපිට සම්පකාර ඡන්දයේ ගරු සභාපතිතුමනි දිනා ගන්න බැරිලා තියෙනවා අපේ ආණ්ඩු පක්ෂයට පහුගිය මැතිවරණ ඉතිහාසය. ඒ වගේම පළාත් පාලන ඡන්දයේ ආණ්ඩුව තියාගෙන අපිට දිනන්න බැරි වෙලා තියෙනවා. ඒ නිසා අපි හොඳ තැනක නෙවෙයි කියන, ඉන්නේ හොඳ තැනක නෙවෙයි කියන ඒ මතය අපි මේ බලධාරීන්ට ලබලා දෙන්න ඕන. අවසාන කරන ගරු සභාපතිතුමනි, මම උදේ අපේ ආණ්ඩු පක්ෂේ ඇමතිවරයෙකුට කතා කරා මගේ පොඩි වැඩක් කරගන්න. මම නම කියන්නේ ඇමෙතෙන්දී ඇමතිතුමා කියනවා මට වැඩිය බලේ තියෙනවා පියන්ට කියන ඕක කරගන්න පුළුවන් කියලා. ඕක තමයි ගරු සභාපතිතුමනි අද මේ රටේ තියෙන දේශපාලන තත්ත්වය සහ අපිට වැඩක් කරගැනීමේ ඒ අවස්ථාව නැති වෙලා තියෙන ගරු සභාපතිතුමනි. මම ස්තුති වන්දන තමුන්නාන්සේ මූලාසනයේ ඉන්න අවස්ථාවේදී අපිට අවස්ථාව ලබා දීලා මේ කටයුතු සිදු කිරීම පිළිබඳ ස්තුති නවතිනවා.
ගරු අනුර පියදශයාප මන්ත්‍රීතුමා, විනාඩි 15ක් ඔබතුමාට දී. මූලාසනාරූඪ සභාපතිතුමනි, අද අපේ රටේ මුදල් පනත් යටතේ විවිධ බදුකාණ්ඩ රාශියක්
අද ඉදිරිපත් කරලා තියෙනවා. මේක පනවනකොට මම දැක්කා මීට කලින් හිටපු කතිකුව කිව්වා වක්‍රබදු අඩු කරලා ඍජුබදු වැඩි කරන්න තමයි මේ උත්සාහ ගන්නෙ කියලා. මගේ තර්කයේ තියෙන්නේ මේ නිසා ලංකාවේ වක්‍රබදු අඩු වෙන්නෙත් නැහැ ඍජුබදු වැඩි වෙන්නෙත් නැහැ. මගෙට කරුණු කාරණා රාශියක් කියන්න පුළුවන්. මේ රජයේ තියෙන සමහර අමනෝඥ බදු ප්‍රතිපත්ති නිසා තමයි අද අපිට මේ විදිහට බදු අය කරන්න අපිට සිද්ධ වෙලා තියෙන. අද බදු අය කරනවා කාණ්ඩ ගණනාවක් යටතේ. ඒ අනුව මෝටර් වාහන මත, වාහන හිමිකම් මත, මුදල් පනත සංශෝධනයෙන් මේ ආදී වශයෙන් සංචාරක කර්මාන්ත යටතේ බදු පනවනවා. මේ බදු පනවන්නේ ඇයි? මේ බදු පනවන ප්‍රධාන හේතුව ඒ වක්‍රබදු අඩු කරලා ඍජුබදු වැඩි කරන්න නෙමෙයි. අද අපේ රටේ තිබෙන ඇත්තම ආර්ථික තත්ත්වය තමයි මේ බදු වලින් කියන්නේ. මම කරුණු කීපයක් ගේන්න කැමතියි. දැන් ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, ඔබතුමන් දන්නවා අපේ රටේ ජංගම දුරකථන භාවිතය ජනගහන අනුපාතය අනුව 117යි. ඒ කියන්නේ එක්කෙනෙකුට අඩු වශයෙන් ජංගම දුරකථන දෙකක්වත් තියෙනවා කියලා කියනවා. මේ ජංගම දුරකථන සඳහා බදු අය කිරීම පසුගිය කාලේ මේ රජය ආවට පස්සේ වැඩි කෙරුවා. දැන් සාමාන්‍යයෙන් මේ වැඩි කිරීම කොච්චර විශාලද කිව්වොත් රුපියල් 5000ක ජංගම දුරකථන බිලක් ගෙවන කෙනෙක් රුපියල් 1640ක බද්දක් ගෙවුවා. කියන්නේ රුපියල් 5000ක් ගෙවනවා නම් ජංගම දුරකථනයක් පාවිච්චි කරලා පුද්ගලෙක් දල වශයෙන් 5000ක් ගෙවනවනේ සාමාන්‍ය මධ්‍යම පන්ති කෙනෙක්. ඒ සඳහා 5000ක් ගෙවනකොට ඒකෙන් 1640ක් සම්පූර්ණ බදු. එතකොට මේ ඍජුබදු වැඩි වෙලාද වක්‍රබදු වැඩි වෙලාද කියලා මට මේ මුදල් ඇමති තුමාගෙන් මං දැනගන්න කැමතියි. මේ සියල්ලංගෙන් මොකක් තියෙන්නේ? ආණ්ඩුවට මුදල් නැතිවීමේ විශාල ප්‍රශ්නයක් තියෙනවා. මුදල් නැතිවීම බේරගන්න තියෙන්නේ සාමාන්‍ය මිනිස්සුන්ගේ බදු අය කිරීම තමයි මේ සියල්ලංගෙම උපක්‍රමය. ලංකාවේ අය සෑම දෙයකින්ම බදු ගෙවනවා. ලංකාවේ අය පාරිභෝජනය කරන හැම භාණ්ඩයකින්ම බදු අය කරනවා ලංකාවේ ජනතාවගෙන්. ඒ නිසා මේ ලංකාවේ අය බදු නොගෙවන රටක් නෙමෙයි, ලංකාවේ හැම දුගී දුප්පතත් බදු ගෙවන රටක් හැටියට තමයි මට නම් කියන්න තියෙන්නේ. ඒ නිසා අපේ අද පේන දේ තමයි මේ බදු අය කිරීම හරහා සිදුවලා තියෙන ප්‍රධානම ප්‍රශ්නේ තමයි අපේ රටේ ආර්ථික අර්බුදය අපිට පෙන්වනවා. ඒ කියන්නේ එක පැත්තකින් ඩොලර් එකේ අගේ සාපේක්ෂව රුපියලේ අගේ වැඩි වෙනවා. මම දැක්කා එක මුදල් අමාත්‍යංශය කියන රුපියලේ අගේ වැඩි වීම හොඳයි කියලා. ඒක අපි ළඟ තියාගෙන ඉන්නවා කිව්වා ඒ තියෙන විදේශ විනිමය ණය ගෙවන්න. මම එක ප්‍රශ්නයක් අහන්න කැමතියි. දැන් ඔය අපි ඔක්කොම අත උස්සලා බදු දුන්නනේ අවුරුදු 99කට හම්බන්තොට වරාය. ඒ බදු දුන්නු මුදල ණයට කපලා තියෙනවා. එහෙම නැත්නම් ඒකෙන් ණය ගෙවලා තියෙනවා. එහෙම නම් ඒ ණය ගෙවලා ඉවරෙන්න එපා. බිලියන් 1.1ක් ලබා ගත්තා නම් ඒක හම්බන්තොටට ගත්ත ණය වලට හිලව් කරන්න එපා. එහෙම කරා කියලා කවුරුත් කියන්නේ නැහැ නේ. ඒ නිසා ණය බර හැමමයි ඒ ගත්ත මුදල් එක එක දේවල් වලට වියදම් වුණා. දැන් ආපෞසරයක් දැන් අපේ රුපියල වේගෙන් අව ප්‍රමාණ වෙනකොට ඒ හා සමාන වේගකින් අපේ රටේ අභ්‍යන්තරයේ භාණ්ඩ මිල වැඩි වෙනවා. අපේ කර්මාන්ත ශාලා වැහෙනවා. අපේ ඉන්න උදවියගේ ආදායම් අඩු වෙනවා. ඒ අඩු වෙන නිසා ඒ මත තව තවත් බදු පැනවීමෙන් මේ විදිහට මේ ජනතාවට විශාල ප්‍රශ්නයක් ඇති කරනවා කියලා මම කියන්න කැමතියි. අද ලංකාවේ මේ මෝටර් වාහන
ගරු ඇමතු ගරුම ඕඩර් ප්ලීස් මූලාශ්‍රය සඳහා තුසිතා විජයමාන මන්ත්‍රීතු
ගරුට Mantri Tumeni. Mamma Kiaganavi, Manga Penna and Kamati, Mudala Matan Setter. Visheshim Pasugia Kale, Motor Ratavella, Baduai Kirima, Kaling Timune, CIF Price Secretary, Itabasa Maker, Marukura, Unit Base Secretary. Unit Base Secretary Marukura Buhama, Lankawe Samahara, Ban, Bavahana Kandavala, Badu Pisala was in Aduna. මැදම පන්තිය පාවිච්චි කරන වාහනවල බදු විශාල වශයෙන් වැඩි වුණා. මම උදාහරණ කීපයක් ගේන්නම්. මම කියන්න කැමති මේ BMW i8 කියන කුඩා රථය. කුඩා රථයේ බදු ප්‍රමාණය මිලියන 17කින් අඩු වුණා. ඒ කියන්නේ CIF price එකට වෙනුවට unit price එක ගෙනාපු හන්දා. Audi Q2 කියන රථය ඒ විශාල වශයෙන් අඩු වුණා. හැබැයි Lamborghini Aventador කියන රථය Lamborghini අපි හුඟා කතා කරන වචනයක් කියන මේ රථයේ බදු අඩු වුණා 178කින්. ඒ කියන්නේ මිලියන 244ක් තිබුණු රථය මිලියන 71ක් දක්වා අඩු වුණා. BMW 530e කියන රථය අපේ ගරු ඇමතුමල්ල පාවිච්චි කරන රථයක්නේ ඒ රථයේ බදු ප්‍රමාණය අඩු වෙලා තියෙනවා 100ට 127කින් අඩු වෙලා තියෙනවා Audi Q7 කියන වාහනේ බදු ප්‍රමාණය මේ CIF වෙනුවට unit price එකට ගෙනේම නිසා 100ට 136කින් අඩු වෙලා තියෙනවා Range Rover Vogue කියන රථය අඩු වෙලා තියෙනවා 100ට 149කින් Bentley Continental කියන සම්පූර්ණයෙන්ම අතින් හදන ඉතාම සුකෝභෝගී රදයක් තියෙනවා. ඒ රතේ බදු ප්‍රමාණය අඩු වෙලා තියෙනවා 100ට 179කින්. මම කැමති මේක දැනගන්නයි මේක මෙහෙම වෙන්නේ කියලා. ඒ වගේම සාමාන්‍ය උදවිය පාවිච්චි කරන Toyota Prius කියන රතේ
Yes.
රතේ බදු ප්‍රමාණය වැඩි වෙලා තියෙනවා 100ට 201කින්. එතකොට Lamborghini, Range Rover, Bentley Rata Satekasiatana making Aduenakota, Saman, Janea Pavichikar, Namerate, Miller, Emanatang, Badu Pramane, Baduekin, Miller, Siata, Desi Eka King Aduelatian, Toyota Corolla Rate, Siata Desi Deca King Vaduelatian, Mitsubishi Outland again Rate, Siata Desi Tis Tuna King Vaduelatian. Nissan X-Trail කියන රථයේ 145කින් වැඩි වෙලා තියෙනවා. Toyota Camry කියන රථයේ වැඩි වෙලා තියෙනවා 361කින්. අඩු ගාසයෙන් Mahindra Bolero කියන රථය 731කින් මිල වැඩි වෙලා තියෙනවා. එතකොට තමුන්නාන්සලගේ මේ වාහන පිළිබඳව තියෙන බදු ප්‍රතිපත්තිය කොහොමද සාධාරණ සමාන අවස්ථාවක් ඇති කරන්නේ? ඒක සම්පූර්ණයෙන්ම එක පැත්තකට වාසිදායකයි සාමාන්‍යයෙන් බඳපන්තියේ ඉන්න සාමාන්‍ය ජනතාවට අවශ්‍යදක. මේ නිසා තමයි ලංකාවේ මේ තරම් විශාල වාහන තොගයක් ආවේ. කවුරුවත් දැනගෙන හිටියේ නැහැ වාහන කාණ්ඩ 18 අඩු වාහනවල බදු අඩු කරනකොට යුරෝපීය විශේෂයෙන් විශාල නගරවල ගමන් කිරීම සඳහා CC 617 අතර විශාල වාහන ප්‍රමාණයක් නිර්මාණය කරලා තිබුණා කවුරුවත් දැනගෙන හිටියේ නැහැ. ඉන්දියාවේක නිර්මාණය කරලා තියෙනවා දැනගෙන හිටියේ නැහැ. ජපානයේ නිර්මාණය කරලා තියෙනවා කියලා දැනගෙන හිටියේ නැහැ. ඒ නිසා ඒ වාහන ආනයන කරුවන් හරහා විශාල වශයෙන් ලංකාවට ආවා. ඒක තමයි ලංකාවේ මේ වාහන ආනයනය සඳහා විශාල බදු මුදලක් තමුන්නාන්සලට ගෙවන්න උනේ අත්දැකීම් නැති වගකීම් නැති අඩුගානේ වාහනයක සුක්කානමවත් හසුරවන්න බැරි උදවිය වාහනවල බදු තීන්දුව කරන්න ගිහිල්ලා ලංකාවේ බදු ක්‍රමයේ විශාල අවාසියක් වෙලා අද සාමාන්‍ය මිනිහෙකුටවත් වාහනයක් ගන්න බැරි තැනකට මේක ආවේ මේ බදු ක්‍රමයේ ඇතුලේ කරන ප්‍රතිසංස්කරණ නිසා නොදන්න මිනිස්සු නොදන්න වෙදකම් කරන්න ගියාම කවදාවත් එක සාර්ථක වෙන්නේ නැහැ කියලා මම කියන්නේ. ඒක නිසා මම කැමති මේ ගැන දැනුවත් කිරීමක් කරගන්න ඔබ තමුන්නාන්සලගෙන් මොකද ඔබතුමන්ලගේම මැතිවරණ ප්‍රකාශවල තිබුණු දෙයක් තමයි සෑම කෙනෙකුටම වාහනයක් ලබා දීමට තියෙන අයිතිය ඇති කරනවා කියලා. ඒකට මම දැක්කා ඒ කාලේ මේ දාලා තිබුණා රූපවාහිනි නිවේදන පව. හැබැයි අද වෙනකොට එක පැත්තකින් ලංකාවේ පොදු සේවාව වැඩි වෙන්නෙත් නැහැ. ඒකත් එහෙමමයි. අනිත් පැත්තෙන් ඔබතුමන්ලගේ බදු ප්‍රතිපත්තියේ වැරදිකම නිසා වාහනයක් ගෙනල්ලා ඒ වාහනේ ගෙන්න බෑ. අද ඒකට තවත් බදු තුනක් එකතු කරනවා. ඒ බදු එකතු කිරීම නිසා සාමාන්‍ය පුද්ගලයෙකුට වාහනයක් මිලදී ගැනීම සිහිනයක් බවට පත් වෙනවා. කොටින්ම කියනවා නම් ලංකාවට වාහන ගෙනීමට ඉදිරි හැකියාවක් ඇත්තේ නැහැ. ඒ නිසා තියෙන වාහනවල මිලත් ඉහළ යනවා. ඒ නිසා කිසි කෙනෙකුට අඩු ගානේ පාවිච්චි කරපු වාහනයක් මිලදී ගන්නවත් පුළුවන් කමක් ඇති වෙන්නේ නැහැ. මේ බදු ප්‍රතිපත්තිය වැරද්ද නිසා මෙහෙම කරන්න බෑ. මේක මීට වඩා ඉතාම සාර්ථක ක්‍රම අපි අනුගමනය කළා. මේ රටේ ජනතාවට අවශ්‍ය කරන වාහන ගෙන්නන්න අපි ඉඩ ප්‍රස්ථාව ලබා දීලා තිබුණා පසුගිය රජයේ කාලේ. ඒ නිසා රජයේ සේවකීන්ට අද රජයේ සේවකීන්ට දීලා තියෙනවා පර්මිට් එකක්. හැබැයි වාහනේ ගෙන්නන්න බෑ. පර්මිට් එක ගෙදර තියන් දුන් අල්ලල් ඉන්න ඕනේ. මොකද හේතුව ගේන්න විදියක් නැහැනේ. ඒක නවත්තලා සාමාන්‍ය පුද්ගලෙක් අද වාහනයක් ගේනවා නම් 100%ක් බැංකුවේ තැන්පත් කරන්න ඕනේ. කවුද ඒක කරන්නේ? කාටද එහෙම සල්ලි තියෙන්නේ? ඒ වෙනුවට බදු වැඩි කිරීම හරහා කරන්නේ මේ රටේ සාමාන්‍ය ජනතාවගේ ජීවිතයට තවත් හානිදායක දෙයක් කරනවා මිසක් මේ බද්දෙන් සතක් පහක්වත් ආණ්ඩුවට එකතු වෙන්නේ නැහැ. මේක ආණ්ඩුවට නරක නාමයක් විතරයි එකතු වෙන්නේ. මොකද සුඛෝභෝගී බාණ්ඩ කියලා මිනිස්සු වාහන දැන් කිසි දෙයක් ගෙන්නන්නේ නැහැ. එතකොට සුඛෝභෝගී නොවන බඩුත් නැහැ, සුඛෝභෝගීත් නැහැ, මෙලෝදයක් නැහැ. ඒ නිසා මතක තියාගන්න මේ හුඟක් බදු අද දාලා තියෙනවා හුඟක් අය වෙන්නේ නැහැ. මේවා ගැන අපිට කරුණු ඕන තරම් කියන්න පුළුවන්. ඒ නිසා මතක තියාගන්න බදු ප්‍රතිපත්තියක් නිර්මාණය කිරීමේදී අවශ්‍ය වෙන්නේ බදු ප්‍රතිපත්තිය ඍජු බදු වැඩි කරන එකද, වක්‍ර බදු අඩු කරන එකද, වක්‍ර බදු වැඩි කරන එකද, ඍජු බදු අඩු කරන එකද නෙමෙයි. ඒක යම් ආකාරයකට තිබිය යුතුයි. නමුත් බද්ද සාධාරණ විය යුතුද කියන එක අපි කල්පනා කරන්න ඕනේ අපේ රටේ ජනතාවට. හුඟක් දෙනෙක් කල්පනා කරනවා මේ බදු ගහනකොට බද්දෙන් එන ආදායම් මරා වාසියක් ගන්න පුළුවන් කියලා. මම අද දන්නවා විශේෂයෙන්ම මම උදාහරණයක් කියන්නම්. ඊයේ පෙරේද මාව හම්බෙන්න උදේ පාන්දර ආව එක්තරා පුද්ගලෙක්. මේ පුද්ගලයා තමන්ගේ බිරිඳයි දරුවෝ දෙන්නත් එක්ක මාව හම්බෙන්න ආවේ. ඔහු රුපියල් 25,000ක් මාසෙකට මේ ෆිනෑන්ස් කරලා තියෙන වාහනයක්. මං හිතන්නේ කුඩා රථයක් වෙන්න ඕනේ. ඔය මේ ඩිමෝ බට් එහෙම කියන රථයක් තමයි අරන් තිබුණේ. මේ පුද්ගලයාට තියෙන්නේ පර්චස් 60යි. මේ පුද්ගලයා ඉන්නේ සාමාන්‍ය ගෙදරක සාමාන්‍ය කෙනෙක්. ඔහුට ආදායම් බද්ධ පාර්තමේන්තුව එවලා තිබුණා ලිපියක්. ඔබ මෙහෙම වාහනයක් අරගෙන තියෙනවා, කරුණාකරලා ඔබ මේ වාහනේ නිසා අපිට බදු ගෙවන්න කියලා. ඔහු ගැහි ගැහි මාව හම්බෙන්න ආවේ. මං ඒ ගමන ඔහු බදු සකස් කරන්නෙක් ළඟට ඇරලා මං ඔහුගේ තත්ත්වය මේ පැහැදිලි කරලා ලිපියක් ලියන්න කියලා කිව්වා. ඉතින් එතකොට ආදායම් බදු වැඩි කිරීම සඳහා අද තමුන්නාන්සලාගේ ග්‍රාම සේවක ළඟට ඇවිල්ලා ආදායම් බලපත්‍රයක් අරගෙන යන මිනිස්සුෙකුටත් ඒ ව්‍යාපාරේ කරන්න ඉස්සල්ලා අනිත් පැත්තෙන් හැරෙන තැපෑලෙන් ආදායම් බදු ගොන්න කියලා ලිපියක් හම්බ වෙනවා. ව්‍යාපාරයක් කරන්න ඕනේ නැහැ. ව්‍යාපාරයක් කරන්න හිතන එක විතරයි කරන්න ඕනේ. කරපු ගමන් බදු පත්‍රයක් එනවා. එහෙම රටේ සමස්ත ජනතාව ආදායම් බදු ගොන්නට රැස් කරගන්න උත්සාහ කරනවා නම් ඒක මොන තරම් මෝඩ වැඩක්ද? එහෙම ලංකාවේ ඔක්කොටම ආදායම් බදු ගෙවන්න ආදායම් තියෙනවද? අද වෙලා තියෙන්නේ ආදායම් බදු ගෙවන ව්‍යාපාර කරන උදවියට අද ව්‍යාපාර කරන්න බෑ. එක පැත්තකින් අධික බදු නිසා, අනිත් පැත්තෙන් මේ තියෙන රුපියලේ අවප්‍රමාණය නිසා ඇතිවන තත්ත්වයන් නිසා. ඒ නිසා උන් අනිවාර්යයෙන්ම කරන්නේ තමන්ගේ මුළු ව්‍යාපාරෙම හකුලුවමින් ඉන්නේ මේ දවස්වල. ව්‍යාපාරේ ව්‍යාප්ත කරන්නේ නැහැ. මේ වගේ වෙලාවල රජයක් කරන්න ඕනේ රටේ ජනතාවට ව්‍යාපාර කරන්න ඉඩ දෙන එක. පුළුවන් තරම් උදව් කරන එක. මොකද එළියේ දෙයක් කරන්නත් බැරි නම් රට ඇතුලේ හැරි රටේ නිෂ්පාදනය වැඩි කරන්න, රටේ වෙළඳාම වැඩි කරන්න, රටේ කර්මාන්ත අංශය
දියුණු කරන්න. ඔබතුමයි කාලේ අවසානයි.
වැඩි කරන්න ක්‍රියා කරන්න. නමුත් මොකද්ද මේ වෙන්නේ? අද වෙන්නේ මුළුමනින්ම ආර්ථිකය අකර්මණ්‍ය කරමින් ජනතාවට බිය පතුරවමින් ජනතාව ආදායම් බදු ගෙවීම සඳහා වන ක්‍රමවේදයන් නිර්මාණය කරමින් සාමාන්‍ය මිනිස්සු පිටිපස්ස යෑමෙන් මුලාසුනාරුණ මන්ත්‍රීතුමනි අවසාන වශයෙන් මට කියන්න තියෙන්නේ මේ ආර්ථිකය ගොඩගන්න බැරි ආර්ථිකයක් බවට මේ ආණ්ඩුව පත් කරනවා. ඒ පත් කිරීම සඳහා වන ඕන කරන අයබදු තමයි කොහෙන් හෝ කාගෙන් හෝ හොයාගෙන මේ දාලා තියෙන්නේ. මේවායින් කිසිම තේරුමක් නැහැ. මේකෙන් මේ රටේ ආර්ථිකය ගොඩ නැගෙන්නෙත් නැහැ, රටේ ආදායම් වැඩි වෙන්නෙත් නැහැ. මේ තුළ අසහනය සහ මිනිස්සු තුල කෝපය ක්‍රෝධය පමණයි වැඩි වෙන්නේ. ඒ නිසා මේක නිවැරදි ආර්ථික ක්‍රමයක් නෙමෙයි කියන එක විතරක් ප්‍රකාශ කරමින් මගේ වචන ස්වල්පය අවසන්.
බොහොම ස්තුතියි. ඊළඟට වෛද්‍ය කාවින්ද ජයවර්ධන මන්ත්‍රීතුමා, ඔබතුමාට විනාඩි 6ක කාලයක් තියෙනවා.
ගරු සභාපතිතුමනි, මම ඔබතුමිට ස්තුතිවන්ත වෙනවා මට කාලය ලබා දීම පිළිබඳව. විශේෂයෙන්ම අද දින අපේ රටේ ආර්ථිකය ගැන කතා කරද්දී අපේ රට සංවර්ධනය කරන්න, ඒ වගේම සංවර්ධිත රටක් බවට පත් කරන්නට අවශ්‍ය කරන පසුබිම අපි නිර්මාණය කරන්නට අවශ්‍යයි. එය කරන්නට නම් මේ රටට නිෂ්පාදන ආර්ථිකයක් ඇති කරන්නට ඕනේ ගරු සභාපතිතුමනි. ඒ හරහා මේ රටට රට තුළ නිෂ්පාදනය ඇති කරලා අපනයන ආර්ථිකයක් ඇති කරලා අපිට පුළුවන්කම තියෙනවා නම් මේ රටේ මානව සම්පතෙන් උපරිම ප්‍රයෝජනයක් අරගෙන බුද්ධි ගලණය නතර කරලා මේ රට තුළ ඉන්න තරුණ තරුණියන්ගේ රැකී රක්ෂා ප්‍රශ්නවලට ඍජු පිළිතුරක් ලබා දීලා ඒ හරහා අපිට පුළුවන්කම ලැබෙනවා නම් දැනට අපේ රටේ තිබෙන ප්‍රශ්නයක් බවට පත් වෙලා තිබෙන මේ ඩොලරය ඉහළ යෑම නතර කරගන්න මම හිතන්නේ යම් තාක් දුරට ආර්ථික වශයෙන් අපිට ඉහළට යන්නට පුළුවන්. මොකද මේ ආර්ථික කඩා වැටීමට ගරු සභාපතිතුමියනි, අවුරුදු ගාණක් තිස්සේ අපි මේ රට පැවතිච්ච ආණ්ඩු සහ පැවතිච්ච ආණ්ඩුවල නිලධාරීන් කටයුතු කරපු ආකාරයත් එක්ක මේ රටේ ආර්ථික තත්ත්වය දිනෙන් දින අගාධයට වැටුණා. ඒ හරහා අපේ රට අද ණය බරින් තෙරපිච්ච මිරිකිච්ච රටක් බවට පත් වෙලා තියෙනවා. ඩොලර් මිලියන 3000ක් මේ අවුරුද්දේ ලෝකෙට ගෙවන්නත්, ඒ වගේම ඩොලර් මිලියන 4000ක් ඊළඟ අවුරුද්දේ ලෝකෙට ගෙවන්නත් මේ රට අද ආර්ථික වශයෙන් හිරවීමකට ලක් වෙලා තියෙනවා. ඒ හරහා අද රටේ ව්‍යාපාර කරන අයට, ඒ වගේම ව්‍යාපාරවලට මුදල් යොදවන අයට ප්‍රශ්න ගැටලු ඇති වෙලා තිබෙනවා. මේකට පැවති චාණ්ඩුවක් කියන්නට ඕන කියන එකක් පැහැදිලිව කියනවා ගරු සභාපතිතුමනි. හැබැයි මේ ආර්ථිකය ගොඩගන්නට අපිට අවශ්‍ය වෙලා තියෙද්දී ඔබ දන්නවා මේ රටේ ව්‍යාපාර කරන සමහරක් පුද්ගලයෝ ඉන්නවා හරියට බදු ගෙවන්නේ නැහැ. ඒ වගේම දූෂණ අක්‍රමිකතාවය හරහා යටිමඩි ගහ ගන්න පිරිස් ඉන්නවා. ඒ හරහා මේ රටට අහිමි වෙන කෝටි ගණනක් මුදල් තිබෙනවා. ඒ වගේම බදු ගෙවන්නේ නැති නිසා මේ රටේ වක්‍රබදු ගෙවන ප්‍රමාණය අද වැඩි වෙලා තියෙනවා. ඒ වගේම ඍජුබදු ගෙවන්නේ නැති නිසා සමහරක් අය පමණක් අද ඍජුබදු ගෙවන්න තත්ත්වයට පත් වෙලා තිබෙනවා. ඉතින් ඒක නිසා මෙය යම් කිසි ආකාරයේ නිසි ක්‍රමවේදයක් ඇති කරන්නට ඕන, සිස්ටම් එකක් ඇති කරන්නට ඕන. ඒ හරහා මුළු මහත් රටේම බදු පාලනය, ඒ වගේම බදු ගෙවීම ඇතුළු මේ සියල්ලක්ම අපිට හරි ආකාරයට ක්‍රියාත්මක කරන්නට පුළුවන්. ඉතින් යහපාල නාණ්ඩුවෙන් අද අපි විශ්වාස කරන දේ මොකද්ද? ගමේ ඉන්න තරුණ තරුණියාගේ ආර්ථික ශක්තිමත් කරන්නට අපි වැඩපිළිවෙලක් සකස් කරලා තියෙනවා. ප්‍රධාන වශයෙන්ම එන්ටර්ප්‍රයිස් ශ්‍රී ලංකා වැඩසටහන යටතේ අද NVQ කරලා තියෙන තරුණ තරුණියන්ට තමුන්ගේ ස්වයං රැකියාවක් ආරම්භ කරන්නට තමුන්ගේ ව්‍යාපෘති ව්‍යාපාර ක්‍රියාත්මක කරන්නට පුළුවන්කම තියෙන්නේ තමුන්ගේ ඉගෙනගත්ත දේෙන්, තමුන්ගේ දක්ෂතා කුසලතා වලින් ව්‍යාපාරයක් ආරම්භ කරන්න. ඒ ව්‍යාපාරය ආරම්භ කරන්නට මූල්‍ය වශයෙන් ආණ්ඩුව තමුන්ට ලබා දෙනවා ණය ක්‍රමවේදයක්. ඒ හරහා එක පුද්ගලයෙකුට මිලියනකට වැඩි ප්‍රමාණයක් ලැබෙනවා. ආණ්ඩුවේ පොලිය භාගයක් සියර භාගයක් එහෙම නැත්නම් 6.75ක් ආණ්ඩුව විසින් ඒ බර දරා ගන්නවා. ඒ හරහා අපි බලන්නේ මොකද්ද ගරු සභාපතිතුමියනි, මේ අයට තමුන්ගේ ශක්ති ප්‍රමාණයෙන් මේ රටේ ආර්ථිකයට දායක වෙන්න පුළුවන් පරිසරයක් නිර්මාණය කිරීම, ඒ වගේම අපේ රටට විශේෂයෙන්ම විදේශ ආයෝජන එන අතරතුරේදී විදේශිකයන් එන ප්‍රමාණය වැඩි කරගන්න ඕන. මොකද අපේ රට පිහිටීමත් එක්ක ඉතාමත් ලස්සන සුන්දර දූපතක්, විශේෂයෙන්ම රට වටේම තියෙනවා මුහුද, ඒ වගේම අපේ රටේ තියෙන ඉතිහාසය අවුරුදු 2500ක ඉතිහාසය බලන්න කියවන්න දකින්න විදේශිකයෝ කැමති. එහෙමනම් විදේශිකයෝ ගෙන්න ගැනීමේ වැඩපිළිවෙල අපි ක්‍රියාත්මක කරන්නට ඕන. දැන් මේ වෙනකොට ඒ අපි ක්‍රියාත්මක කරලා තියෙනවා. මිලියන 2කට වැඩි ප්‍රමාණයක් මං හිතන්නේ විදේශිකයෝ දැන් මේ වෙනකොට රටට එනවා. ඒ කියන්නේ රටට ඩොලර් ගලායමක් සිද්ධ වෙනවා. ඒ හරහා අපිට පුළුවන්කම ලැබිලා තියෙනවා දැන් මේ එන්ටර්ප්‍රයිස් ශ්‍රී ලංකා ව්‍යාපෘති යටතේ ව්‍යාපාර කරන විදේශිකයන්ට විශේෂයෙන්ම හෝම් ස්ටේ ව්‍යාපාර කරන ඒ වගේම හොටල් කර්මාන්තයේ ව්‍යාපාර කරන අයට ඒ ණය පහසුකම් ලබා දීලා පොලියෙන් 150ක් ආණ්ඩුව බර දරාගෙන ඒ අයට තමුන්ගේ ආර්ථිකය ශක්තිමත් කිරීම හරහා ගමේ ආර්ථිකය ශක්තිමත් කිරීම හරහා ඒ හරහා රටේ ආර්ථිකය ශක්තිමත් කිරීමේ වැඩපිළිවෙල අපි ක්‍රියාත්මක කරන්න බලාපොරොත්තු වෙනවා. එතකොට අපි ගරු සභාපතිතුමනි මේ රටේ බදු ක්‍රමානුකූලව හරි මාර්ගයකට සකස් කරද්දි එදා එතනෝල් ගෙන්නපු අය බදු ගෙව්වේ නැහැ. එදා වෙනත් ව්‍යාපාර ගෙන කරපු අය බදු ගෙව්වේ නැහැ. අද මේ සියල්ලක්ම එක හා සමානව හරි සිස්ටම් එකට හරි ක්‍රමවේදයකට ආණ්ඩුව සකස් කරගෙන යනවා. අපිට තේරෙනවා ආර්ථික වශයෙන් රටේ ජනතාවට ප්‍රශ්න තිබෙනවා. නමුත් කල්පනා කරලා බලන්න අද මුළු මහත් ලෝකෙම ආර්ථිකය කඩාගෙන වැටලා තියෙන්නේ. ඇමරිකාවේ ගන්නා වූ ආර්ථිකම තීන්දු තීරණ මත අපි දන්නේ නැහැ හෙට අනිද්දා වෙනකොට මේ සෞදි අරාබියට මොනතර මොන වගේ තහන්තිපත් වෙයිද කියලා. මොකද අර මේ මාධ්‍ය වේදියාව ඝාතනය කරලා තියෙනවා කියලා චෝදනාව තියෙනවා. අපේ රටේ තෙවැනි චෝදනා එදා තිබුණා. මාධ්‍ය වේදීන් අතුරුදහන් වුණා, මාධ්‍ය වේදීන් ඝාතනය වුණා. එතකොට දැන් සෞදි අරාබියට මොන වගේ තහන්ති පණවෙයිද දන්නේ නැහැ. ඒකත් එක්කත් ආර්ථිකය ලෝක ආර්ථිකය පිළිබඳව අපිට ප්‍රශ්නයක් තියෙනවා. ඒ වගේම කටාර් රාජ්‍යයට සෞදි අරාබිය තහනම් පවරලා තියෙනවා. ඒ වගේම ඉරානයට තහනම් පවරලා තියෙනවා. මේ සියල්ලක්ම ගත්තම ලෝකයේ අද දැවැන්ත ආර්ථිකම අර්බුදයක තිබෙන්නේ. චීන එක පැත්තකින් අදිනවා, ඇමරිකාව තවත් පැත්තකින් අදිනවා, රුසියාව අද මේ සිරියාවත් එක්ක එකතු වෙලා ISIS සටන් වලට ඉදිරිපත් වෙලා තියෙනවා. ඔවුන්ගේ ආර්ථිකය කඩාගෙන වැටලා තිබෙනවා. ඉතින් ගරු සභාපතිතුමනි, ලංකාව පොඩි රටක් හැටියට අපිට මහ ලොකු ජනගහනයක් නැහැ. මිලියන 20ක ජනගහනයක් ඉන්නේ. අපි නිෂ්පාදන කරන දේවල් ලෝකෙට අලෙවි කිරීමේදී අපිට ගැටලු ඇති වෙනවා. විශේෂයෙන්ම අපි මේ රටේ නිෂ්පාදන කරන බොහෝ දේවල් වල වැඩි හරියක් අපි වැලියු ඇඩඩ් සර්විස් කරන්නේ. ඒකෙදි පිටරටවල් වලින් අපි දේවල් ගෙනල්ලා මෙහෙට ආනයනය කරලා තමයි ඒකට තව යමක් එකතු කරලා අපනයනය කරන්නේ. එතකොට ඒ තියෙන වියදමත් වැඩි වෙලා තියෙනවා. මම මේ ළඟදී ගොවියෙක්ට කතා කරා නුවරිලි ප්‍රදේශයේ. එතුමා මට කිව්වේ අල ඇට ටික ගෙන්නන්නේ පිටරටින්, ඒකට ගහන කෘමිනාශක ටික ගෙන්නන්නේ පිටරටින්,
ඒකට
ගෙන්න පොහොර ටික ගෙන්නන්නේ පිටරටින්.
මාගේ කාලය අවසන්.
පසුයි වතුරයි ශ්‍රමයයි විතරයි ලංකාවේ කියලා. ඉතින් ඒක නිසා ගරු සභාපතිතුමනි, අපි ලෝකෙම අපේ ලෝකෙම අද ආර්ථික අර්බුදයක තියෙනවා. මේක ලංකාවට විතරක් ඇඟිල්ල දික් කරන එක වැරදි කියමින් මගේ වචන සල්පය අවසන් කරනවා.
බොහොම ස්තුතියි. ඔනරබල් ඩග්ලස් දේවානන්ද, you have 10 minutes.
ඕකේ. නන්රි සභිකලකු තලමදාංගහුන්ර கௌரவ உறுப்பினர் அவர்களே, இன்றைய தினம் நிதி மதுவரி மற்றும் உற்பத்தி வரி சட்டமூலங்கள் தொடர்பில் இடம்பெறுகின்ற விவாதத்தில் கலந்து கொண்டு எனது கருத்துக்களையும் தெரிவிக்க விரும்புகின்றேன். என்றாவது ஒரு நாள் இந்த நாடு முன்னேறும் என்று எதிர்பார்த்தால் நாளுக்கு நாள் இந்த நாடு அனைத்து துறைகளிலும் வீழ்ச்சி நிலைமைகளையே சந்தித்து கொண்டிருக்கின்றது. இத்தகைய நிலையில் இந்த நாடு, இந்த நாட்டு மக்கள் இன்று மோங்கடுத்துள்ள உயிர் வாழ்வதற்கான சவாலானது மிகவும் பாரதூரமானதாகவே காணப்படுகின்றது. இந்த பாரதூர தன்மையானது வடக்கு கிழக்கு மக்களை பொறுத்தவரையில் பல மடங்குகள் அதிகரித்த பாரதூரத்தையே சுற்றி காட்டு நிற்கின்றது. வடக்கு மக்களை பொறுத்தவரையில் அவர்களுக்கு பொருளாதார பிரச்சனைகள் இல்லையா என்று சிலர் கேட்கின்றார்கள். சொந்த காணிகள் நிலங்கள் விடுவிப்பு, தமிழ் அரசியல் கைதிகளின் விடுவிப்பு, வலிந்து காணாமல் போக செய்யப்பட்டோரை கண்டறிதல், மகாவெளி எல்வெளியம் தொல்பொருள் வனவள மற்றும் வன ஜீவராசிகள் திணைக்கள ஆக்கிரமிப்புகள் தொடர்பில் மட்டுமே வடக்கு மக்கள் தங்களது போராட்டங்களை முன்னெடுத்து வருகின்ற நிலையில் அந்த மக்களுக்கு பொருளாதார பிரச்சனைகள் இல்லையா என்றொரு கேள்வி எழுப்பப்படுகின்றது. மறுபக்கத்தில் வடக்கு மக்களுக்கு பொருளாதார பிரச்சனையன்றி வேறு எதுவும் பிரச்சனைகள் இல்லை என்று கூறப்படுகின்றது. இவ்வாறு இரு தரப்பினரும் இருவேறு விதமாக கூறினாலும் இந்த அனைத்து பிரச்சனைகளுக்கும் அதனுடன் தமிழ் மக்களுக்கான அரசியல் உரிமைகள் என்ற பிரதான பிரச்சனையும் எமது மக்களுக்கு உண்டு. எமது மக்கள் தங்களது அன்றாட பிரச்சனைகள் தொடர்பில் போராடுவதற்கு அவர்களது அடிப்படை பிரச்சனைகளும் உணர்வு சார்ந்த பிரச்சனைகளும் அம்மக்களுக்கான பிரதான சுமைகளிலிருந்து அம்மக்களை இன்னும் விடுவிக்கவில்லை என்பதை அனைவரும் புரிந்து கொள்ள வேண்டும். இவற்றில் இந்த அரசியல் உரிமைகள் தொடர்பிலான பிரச்சினைக்கு புதிய அரசியல் ஜாப்பினூடாக ஒரு நிரந்தர தீர்வு கிட்டும் என்கின்ற நம்பிக்கை இப்போது எமது மக்களிடம் அகன்று வருவதை நான் இச்சந்தர்ப்பத்தில் கூறியே ஆக வேண்டும். இதைத்தான் நான் வரும் ஆனால் வராதென கூறி வருகின்றேன். இந்த புதிய அரசியல் ஜாப்பு செயல்பாடுகளில் ஈடுபட்டுள்ளதாக அல்லது அதில் அக்கறை உள்ளவர்களாக கூறிக்கொள்ளுகின்ற தமிழ் அரசியல்வாதிகள் புதிய அரசியல் ஜாப்பு இதோ முடிந்துவிட்டது, அதோ முடிந்துவிட்டது, இதோ வருகின்றது, அதோ வருகின்றது என கூறி கூறியே இந்த அரசாங்கத்தின் முக்கால் வாசி காலத்தை வீணடித்து விட்டார்கள். இப்போது ஒற்றையாட்சி என்றால் என்ன, ஒருமித்த நாடு என்றால் என்ன என்பது பற்றி எமது மக்களுக்கு முன்பள்ளிகளை நடத்தி கொண்டிருக்கிறார்கள். இது சிங்கள மக்களை திருப்திப்படுத்தி கொண்டு தமிழ் மக்களை ஏமாற்றுகின்றதும் தமிழ் மக்களை திருப்திப்படுத்தி கொண்டு சிங்கள மக்களை ஏமாற்றுகின்றதுமான ஒரு கபட நாடகமாகும். இந்த ஏமாற்று நாடகம் எத்தனை மேடுகளில் அரங்கேற்றப்பட்டாலும் இதனால் இறுதி வரையில் ஏமாறப்போவது இந்த ஏமாற்றுக்காரர்களுக்கு வாக்களித்த தமிழ் மக்களே என்பதை நான் இங்கு சுட்டிக்காட்ட விரும்புகின்றேன். இப்படியே எமது மக்கள் தொடர்ந்து ஏமாற்றப்பட்டு கொண்டிருக்கின்றார்கள். இவ்வாறு எமது மக்கள் ஏமாற்றப்படுவது அரசியல் உரிமைகள் தொடர்பிலான விடயத்தை மட்டுமல்ல என்பதை நீங்கள் புரிந்து கொள்ள வேண்டும். நாங்கள் விட்ட தவறுகளை கூறி அடுத்த தேர்தலில் எமது மக்களிடம் வாக்கு கேட்போம் என ஒரு கட்சி கூறுமானால் அக்கட்சி தொடர்பிலான எமது மக்களின் நம்பிக்கை எந்த அளவுக்கு இருக்கும் என சிந்தித்து பார்க்க வேண்டும். இதன்படி பார்க்கின்ற பொழுது அவர்கள் எமது மக்களுக்கு தவறுகளைத்தான் செய்கின்றார்களே அன்றி ஏதும் நன்மைகள் செய்யவில்லை என்றே சுட்டி காட்டப்படுகின்றது. ஏதாவது நன்மை செய்திருந்தால் அதை கூறி அடுத்த தேர்தலில் எமது மக்களிடம் வாக்கு கேட்பதற்கு அவர்களால் முடிந்திருக்கும். இதே கட்சியில் பல வருட கால சுகபோகங்களை அனுபவித்து கொண்டு இதே தவறுகளையே எமது மக்களுக்கு செய்து வந்திருந்த இன்னும் ஒரு தரப்பினர் தமிழ் மக்களை பயன்படுத்தி யார் அதிகம் சம்பாதிப்பது என்ற உட்கட்சி மோதலால் கட்சியிலிருந்து பிரிந்துள்ள நிலையில் மக்களுக்கு ஏதாவது செய்வதற்கு அவர்கள் விடவில்லை, இவர்கள் விடவில்லை என கூறி கூறையேறி கோழி பிடிக்காதவன் வானமேறி வைகுண்டம் போகிறேன் என்பது போல கூறிக்கொண்டிருக்கிறார்கள். இத்தகைய எமது வரலாறு தெரியாத எமது வரலாற்றுடன் இணைந்து பங்கேற்காத செயல்பாடுகளால் எமது வரலாற்றுக்கு பெருமை சேர்க்காத எமது மக்களுக்கு ஏதும் செய்யாத உருத்ராட்ச மாலை அணிந்த பூனைகளும் எமது சமூகத்தில் இருக்கத்தான் செய்கின்றனர். அந்த வகையில் நாங்கள் ஏற்றிருக்கின்ற அரசியல் செயல்பாடுகளில் இவ்வளவு காலமும் எமது மக்களுக்கு எவ்வளவோ நன்மைகளையே செய்திருக்கின்றோம். இதையெல்லாம் கூட நாங்கள் தேர்தல்களின் போது வாக்கு கேட்கின்ற நிலையில் எமது மக்களுக்கு நாம் செய்தவைகளை சொல்லி காட்டுவதில்லை. மாறாக எமது மக்களுக்கு மேலும் என்னென்ன நன்மைகளை செய்யப் போகின்றோம் என்பதையே எடுத்து கூறி வருகின்றோம். இவ்வாறு எமது மக்களுக்கு எவ்விதமான நன்மைகளும் செய்யாதவர்களால் எமது மக்களது நிம்மதியானதும் சுதந்திரமானதும் பொருளாதார வளமுமானதுமான வாழ்க்கை சிதைக்கப்பட்டுள்ளது. அதே நேரம் எமது மக்களின் நன்மை கருதி எதையாவது செய்வதற்கு எவரும் முன்வந்தாலும் அவர்களையும் இவர்கள் தடுத்து வருவதால் எமது மக்களின் வாழ்க்கை நிலைமை எந்த அளவிற்கு பாதிக்கப்பட்டிருக்கும் என்பதை நீங்களே நினைத்து பாருங்கள். ஆகவே எமது மக்கள் அவர்களால் வாக்களிக்கப்பட்டு தேர்ந்தெடுக்கப்பட்ட பல பிரதிநிதிகளாலும் வாழ்க்கையில் தடுக்கப்பட்டு வருகின்றார்கள். இவர்கள் தவிர்ந்து மேலும் பல தரப்புகளினாலும் தடுக்கப்பட்டு வருகின்றார்கள் என்பதே உண்மை நிலைமையாகும். அந்த வகையில் நமது மக்களின் தலைவிதியுடன் கடந்த 5 வருட காலமாக விளையாடி கொண்டிருந்த ஒரு மாபெரும் தடையானது எமது மக்களின் தலைவிதியுடன் இனி எவரும் விளையாடக்கூடாது, நாங்கள் மட்டுமே விளையாடுவோம் என கூறிக்கொண்டு நேற்று விடைபெற்று விட்டது. போகின்ற போக்கில் சும்மா போகாமல் எமது மக்களை எச்சரித்து விட்டே போயிருக்கின்றது. ஆபத்து காத்திருக்கிறது, மக்களை விழித்திருங்கள் என கூறி எமது மக்களை எச்சரித்து சென்றிருக்கின்றது. தமிழர் ஆட்சி மலர்ந்தது என கூறப்பட்டு கொண்டு வரப்பட்ட இந்த வடக்கு மாகாண சபையின் கடந்த 5 வருட ஆட்சி காலமானது தமிழ் மக்களுக்கு பாரிய துரோகங்களை இழைத்துவிட்டு முடிந்தது தமிழ் துரோக ஆட்சி என முடிவுக்கு வந்துவிட்டது. இந்த வடக்கு மாகாண சபை ஆட்சி உடமேறிய காலத்திலிருந்து கடந்த 23ஆம் தேதி அதன் இறுதி அமர்வு நடைபெற்ற வரையில் ஆண்டிருந்த கட்சியின் உறுப்பினர்களதும் அதே கட்சியின் நாடாளுமன்றத்தினை பிரதிநிதித்துவப்படுத்துகின்ற உறுப்பினர்களதும் கருத்து பரிமாற்றங்களை உற்று நோக்கின்றவருக்கும் தமிழ் மக்களுக்கு ஆபத்து இந்த கட்சிக்காரர்களிடமும் ஆரம்பம் தொட்டு இந்த கட்சி சார்ந்த வழிவந்த கட்சிகள் மற்றும் குழுக்களிடமே காத்திருக்கின்றது என்பதும் மிக இலகுவாக புரியும் என நினைக்கின்றேன். இவர்கள் தமிழ் மக்களின் துரோகியர் யார் என இவர்களுக்குள்ளேயே ஆளுக்கால் ஒற்றை விரல் நீட்டி மற்றவர்களை குற்றம் சாட்டி 3 விரல்களை தம் பக்கம் மறைமுகமாக மடக்கி 3 மடங்கு துரோகிகள் தாங்கள் என்பதை ஒப்புக்கொண்டு வருகின்றார்கள். அந்த வகையில் ஒரு வழியில் நமது மக்களின் வாழ்க்கை தொடரில் இதுவரையில் இருந்து வந்துள்ள ஒரு பாரிய தடை நீங்கிவிட்டது. தமிழ் மக்களுக்கு தமிழ் தரப்பின் ஏனைய சில அரசியல்வாதிகளினால் ஏற்படுத்தப்பட்டு வருகின்ற ஏனைய தடைகளையும் காலம் நீக்கிவிடும் என்ற நம்பிக்கை எமக்கிருக்கின்றது. அத்தனை அடுத்தடுத்த தேர்தல்களில் எமது மக்கள் முடிவு செய்வார்கள் என நம்புகின்றோம். இந்த நிலையில் இன்று இந்த நாட்டில் ஒரு பொருளின் உற்பத்தி தொடக்கம், அந்த பொருளின் நுகர்கின்ற வரையிலும் ஒவ்வொரு நகர்வுகளுக்கும் என வரி விதிக்கப்பட்டு வருகின்றன. இது இந்த ஒட்டுமொத்த நாட்டு மக்களை பெரிதும் பாதித்து வருகின்றன. இந்த விடயம் தொடர்பில் எவரும் அவதானம் செலுத்துவதாக இல்லை. பொருட்களுக்கான வரி அறவீடுகள் பொருட்களின் விலையேற்றங்கள் என்பன நாளுக்கு நாள் அதிகரித்து வரும் நிலையில் இந்த நிலை எப்போதாவது மாறி எமது மக்களுக்கு சுமையற்ற ஒரு வாழ்க்கையினை வாழக்கூடிய சந்தர்ப்பம் கிட்டுமென எமது மக்களால் நம்ப முடியாத அளவிற்கு இந்த நாட்டின் நிலைமை மாறிவிட்டுள்ளது. இன்றுதான் இப்படி, நாளை இந்த நிலை மாறும் என்பதற்கு வரும் வார்த்தைகளால் சமாளிப்புகளை வழங்குவதை தவிர நாளை இந்த நிலை மாறும் என்பதற்கு உங்களிடம் எவ்விதமான நடைமுறை சாத்தியமான திட்டங்களும் இல்லை. இவ்வளவு காலமாக அறவிட்டு கொண்டிருக்கின்ற வரிகளை விட வேறு எந்த வரிகளில் வரிகளை அறவிட முடியும் என்பதையே சதா ஆராய்ந்து பார்த்து கொண்டு அதற்கேற்ற வரிகளை அறவிட்டு கொள்வதற்கான சட்ட மூலங்களை கொண்டு வருகின்றீர்கள். இன்று அமெரிக்க டாலருக்கு நிகரான இலங்கை ரூபாவின் வீழ்ச்சியானது 175 ரூபா எட்டிவிடப்பட்டிருக்கின்றது. பெறுமதி குறைந்த காகித நோட்டுகளை அதிகளவில் அச்சிட்டு இல்லாத ஒரு பொருளாதார அபிவிருத்தியை காட்டிக்கொண்டு நாட்டின் அந்நிய செலவாணியானது தேவையற்ற வகைகளில் வீண் விதயமாக்கப்படுவதன் விளைவினையே நாம் இந்த ரூபாவின் வீழ்ச்சியை காண்கிறோம். இந்த நிலைக்கு ஒப்பான நிலைமையே வடக்கிலும் காணப்படுகின்றது. பெறுமதி இல்லாத வரும் கருத்துக்களை கூறி கூறியே இல்லாத ஒரு கற்பனை ராஜ்யத்தை எமது மக்களுக்கு காட்டி எமது மக்களின் பெரும்பாலான வாக்குகளை அபகரித்தவர்கள் தங்களது சுகபோக வாழ்க்கைக்காக எமது மக்களின் நலன்களுக்காக பேரம் பேசக்கூடிய வாய்ப்புகளை வீண்விரயம் செய்து வருவதால் இன்று எமது மக்கள் இலங்கை ரூபாவின் மதிப்பை விட எமது பல மடங்கு வீழ்ச்சியான வாழ்க்கையை வாழ்ந்து வருகின்றனர். அந்நிய செலவாணியின் ஈட்டல்களின்றி இந்த நாட்டில் ஒருபோதும் முன்னேற முடியாது என்பது போல் அடிப்படை பிரச்சனைகள், அபிவிருத்தி, அரசியல் உரிமைகள் தொடர்பிலான தீர்வு என்பவை இல்லாத எமது மக்களின் வாழ்க்கை நிலைமை ஒருபோதும் முன்னேற முடியாது. இன்று இந்த நாட்டில் மக்களின் வாழ்வாதாரங்களை முன்னிறுத்தி பல்வேறு திட்டங்களை மேற்கொள்வதாக விளம்பரங்கள் வெளிப்படுத்தப்படுகின்றன, மேடைகள் தோறும் பேசப்படுகின்றன. வடக்கிலும் கிழக்கிலும் பல வேலைத்திட்டங்கள் மேற்கொள்ளப்போவதாகவும் கூறப்படுகின்றது. இவையெல்லாம் எமது மக்களுக்கு விதமான நன்மைகளை கொண்டு தரப்போகின்றது என்பது தொடர்பில் உறுதியான நம்பிக்கையினை கொள்ள முடியாது. நேரம் போதாமையெல்லாம் நான் இத்துடன் முடித்துக் கொள்கின்றேன். நன்றி, வணக்கம்.
Thank you very much.